जय जिनेन्द्र। जैन सिद्धांत प्रश्नोत्तरमाला प्रश्न 106 भाग बीजो अनेकांत एम प्रश्न 106 106 प्रश्न अपने शुरू कर्यो छे अने एनो केटलोक भाग अपने कर्यो छे। एमां सम्यक एकांत सम्यक अनेकांत अने मिथ्या अनेकांत ना दृष्टांतनी वात चाले छे। अत्यारे पहेला अनेकांत लीधु छे एटले अनेकांत में सम्यक अनेकांत शू अने मिथ्या अनेकांत शू। अनेकांत तो छे पण सम्यक छे के मिथ्या छे एना उदाहरणों आपणे लीधा। एमां चोथुं आपणे लीधुं के निश्चय ने आश्रय धर्म थाय अने व्यवहारना आश्रय धर्म न थाय एम जाणवुं ते सम्यक अनेकांत छे। निश्चयना आश्रय धर्म थाय, निश्चय एटले जे सत्य छे ते निश्चय छे। निश्चय नय थी आपणे जे वात समजा छीए नयना अधिकारनी अंदर ए निश्चय नय छे ते द्रव्यार्थिक नय छे, ते सत्यार्थ नय छे, ते भूतार्थ नय छे, एटले साचो छे अने ए आत्माने लक्ष्य छे। एमां परना लक्ष्ये वात छे ज नहीं, एमां भेद करीने वात नथी करी। एटले ए नय ते साचो नय छे अने एना आश्रय धर्म थाय। आश्रय शुं करवानो? एमां निश्चयमां आपणे आश्रय शेनो करवानो? आत्मानो आश्रय। एटले आत्माने संबंधीनी जे वात होय एने आपणे स्वीकारी अने एने गणीए अने एने मानीए एनी श्रद्धा करीए ए एनो आश्रय आश्रय करवानो। एटले अने ज्यारे आत्मानो आश्रयनी वात आवे तो एमां स्वरूपमां आपणे जईए, जेवुं स्वरूप छे तेवुं स्वरूप आपणे पहेला समज्या, पछी धारणा ज्ञान द्वारा आपणे नक्की कर्युं के आवुं ज स्वरूप छे, एनी सामे आपणे दलीलो करी अने पछी पाछा जवाब मेळव्या, एटले के तर्क कर्या। तर्क द्वारा आपणे नक्की कर्युं के स्वरूप तो आवुं ज छे, हवे बीजी कोई रीते छे ज नहीं। अने पछी आपणे ध्यानमां एने प्राप्त करवानो पुरुषार्थ करीए, त्यारे पछी जे जुदू जुदू समज्या हता एने आपणे मूकी दईए छीए। जे जुदू जुदू समजीए छीए ए एमां भेद पाडीने समजीए छीए। एक बे त्रण चार करीने जे समज्या के आत्मा आवो आत्मा आवो आत्मा आवो, ए बधुं भेद करीने समज्या, वात तो साची समज्या छीए, છતાંય એને આપણે વ્યવહાર નહીં કહીએ છીએ। અને જ્યારે આત્મા તરફ દ્રષ્ટિ કરવી હોય ત્યારે એક જ ઉપર દ્રષ્ટિ થાય, એક ઉપર દ્રષ્ટિ થાય એટલે પેલું જે બધું સમજ્યા હતા કે આત્મા અનંતગુણનો પિંડ છે, આત્મા દ્રવ્ય ગુણ અને પર્યાય રૂપ છે, એ કંઈ ખોટું નથી થઈ જતું, એ છે તો બરાબર છે, પણ ત્યાં આત્મા તરફ દ્રષ્ટિ કરવી છે એટલે પછી એકને જ લેવાય, નહીંતર દ્રષ્ટિ ના થાય। એટલે નિશ્ચયના આશ્રય ધર્મ થાય એમાં જેવો બે વસ્તુ આવે છે કે તમે ધર્મ સંબંધી એટલે કે આત્મા સંબંધીનો વિચાર કરો છો તો એ નિશ્ચય નહીંની વાત હોય એને લેવાય, અને એનાથી આગળ વધીને જો આત્મામાં જાઓ છો તો ત્યાં તો પછી જે શુદ્ધ નિશ્ચય નથી આત્માનું સ્વરૂપ જે છે ફક્ત એને જ લેવાય। એટલે ધર્મ તરીકે વાત કરીએ તો એમાં ઘણું આવી જાય, બીજી બધી વાત પણ આવે કે આત્મા અનંત ગુણોનો પિંડ છે, એ વાત ધર્મ તરીકે આવે, એ નિશ્ચય જ છે, પણ પછી ત્રિકાળી વિષયને બતાવવો છે તો પછી એ વ્યવહાર થઈ જાય અપેક્ષાથી, એ અપેક્ષાથી એ પણ વ્યવહાર થઈ જાય। એટલે અહીંયા માત્ર નિશ્ચયને આશ્રય ધર્મ એમ કહ્યું છે। જો એમ કહ્યું હોય કે આત્મામાં કેવી રીતે જવાય એની વાત હોય તો પછી એમાં એક જ લેવાય કે અખંડ આત્માને આશ્રય જ આત્મામાં જવાય, શુદ્ધના આશ્રય શુદ્ધ થવાય તો પછી એમ જ આવે। એટલે અહીંયા તો નિશ્ચયને આશ્રય ધર્મ થાય, ધર્મ થાય એટલે આપણે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ અને જે કંઈ મોક્ષ માર્ગ સંબંધી જે કરીએ એ બધું ધર્મ, બરાબર છે? એટલે અહીંયા નિશ્ચયને આશ્રય ધર્મ થાય અને વ્યવહારના આશ્રયે ધર્મ ન થાય એમ જાણવું તે સમ્યક અનેકાંત છે। વ્યવહારના આશ્રય અહીંયા જે કહેવાનો જે આશય છે એમાં એમાં સમજી લઉં કે જે શુભ ભાવ ક્રિયા એ બધું જે છે એનો આશ્રય કરી અને રહીએ કે આ બધો ધર્મ છે એમ સમજીએ તો એ ધર્મ નથી. આપણે દ્રષ્ટાંત નથી સમજતા પણ દ્રષ્ટાંતના ભાવ પણ સમજીએ છીએ. આ દ્રષ્ટાંત જે છે એ બધા શાસ્ત્રમાંથી લેવામાં આવ્યા છે. એટલે માત્ર આપણે એવું સમજવું નથી કે શું અનેકાંત છે, સમ્યક છે કે અસમ્યક છે, સમ્યક છે કે મિથ્યા છે, એટલું માત્ર આપણે નથી સમજવું. આપણે એની સાથે એનો ભાવ પણ સમજીએ, કેમ કે આપણને એ બાને શાસ્ત્રનો અભ્યાસ થઈ જાય છે. બરાબર છે. એટલે ચોથું જે લીધું એની આપણે ગઈ વખતે પણ વાત કરી હતી, આજે થોડી વધારે વિસ્તારથી વાત કરીએ છીએ કે નિશ્ચયને આશ્રય ધર્મ થાય અને વ્યવહારના આશ્રય પણ ધર્મ થાય એમ સમજવું તે મિથ્યા અનેકાંત છે. અનેકાંત તો થયું, નિશ્ચયને આશ્રય ધર્મ થાય, વ્યવહારના આશ્રય પણ ધર્મ થાય, શુભ કરતા કરતા પણ ધર્મ થાય અને શુદ્ધનો આશ્રય કરીએ તો પણ ધર્મ થાય, આવી માન્યતા જેની વર્તે છે એને તો ધર્મ નહીં જ થાય. કેમ કે દ્રષ્ટિ શુભમાં પડી છે તો શુભમાં દ્રષ્ટિ જ્યાં સુધી પડી છે ત્યાં સુધી અંતરમાં એને ઊંડે ઊંડે એમ છે કે હું શુભ કરીશ તો મને પુણ્ય થશે ને મારી સારી ગતિ થશે. મૂળ વસ્તુ તો આમ જ છે. બધાને ભય છે, ભવનો એવો ભય છે કે મારો આવતો ભવ ખરાબ ન થાય તો સારું, મારી હવે પછીની ગતિ જે છે એ તિરિંતની ન થાય તો સારું. એટલું તો આપણે સમજીએ છીએ કે નરકમાં તો નથી જવાના, પણ બધાને એ ડર છે. એટલે એમ કે કંઈક થોડાક શુભ કર્મ કરી લીધા હોય તો સારું કે આપણે દેવ મનુષ્યમાં જઈએ, પણ પ્રભુ એમાં જવાનો વિચાર જ ના કરીએ અને આપણે છોડી દઈએ જવાનો વિચાર અને સીધે સીધો એમ જ વિચાર કરીએ કે મારે સિદ્ધ થવું છે એ જ પુરુષાર્થ કરવો છે. એટલે સહજ રીતે એમાં શુભ થઈ જશે, એમાં એટલું તો શુભ થઈ જશે કે મનુષ્યની ગતિ મળે કે દેવની ગતિ મળે, એટલું તો શુભ ચોક્કસ થઈ જશે. તમે શુદ્ધનો પુરુષાર્થ આજથી શરૂ કરો, તમે શુભના પુરુષાર્થનો વિચાર જ નહીં કરો કે આવતો ભાવ કેવો થવાનો છે એનો વિચાર જ ન કરો અને માત્ર એમ જ લઈ લો કે બસ માત્ર શુદ્ધનો જ પુરુષાર્થ, હું નાયક નાયક નાયક, હું ભગવાન આત્મા, બીજું કંઈ નહીં, એ જ રટણ કરીને બેસી રહેશો ને તો એમાં જે શુભ ભાવ છે એટલા શુભ ભાવથી મનુષ્યનો ભાવ મળે કે દેવનો ભાવ મળે તિરિંજમાં નહીં જવાય. એટલે શુભની શુભને લઈને બેસી રહેશો તો તમારો સમય બગડશે પ્રભુ, અને એમાં તો પછી જે નાના પ્રકારના શુભ છે એનાથી કદાચ દેવલોકમાં જવાય ને તો સમ્યક દર્શન ન હોય એટલે ત્યાં જઈને પાછા દુઃખી જ થવાય, ત્યાં જઈને પાછા દુઃખી જ થવાય. એના કરતાં શુદ્ધનો જ પુરુષાર્થ કરવો. ઘણા લોકોને આ વાત ગળે નથી બેસતી, હજી મનમાં શુભની મીઠાશ પડી છે ને એટલે એમ જ થાય કે ના ના થોડું શુભ થાય ને તો આવતો ભાવ સારો મળે, પછી આગળ ત્યાં જઈને કરશું, પણ અહીંથી જ કર ને, આનાથી વધારે સારું તારે શું મળવાનું છે? આટલું સારું તો તને મળ્યું છે, આટલી સમજ મળી છે, તું જૈન થયો છે, તને રૂચિ થઈ છે, હવે એનાથી વધારે આવતા ભાવમાં કોને ખબર શું મળવાનું છે? એના કરતા અહીંયા જ પુરુષાર્થ શરૂ કર ને શુદ્ધનો. શુભમાંથી તો શુદ્ધમાં જવાનું થશે નહીં, શુભમાંથી શુદ્ધમાં જવાય એવું જે કહે છે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. એ ગમે તેવા હોય મોટા, પણ એ એમ જે માને છે એ તો મિથ્યા દ્રષ્ટિ જ છે. શુદ્ધનો પુરુષાર્થ છે એ તો અબંધનો પુરુષાર્થ છે, એટલે કે બંધ રહિત દશા માટેનો પુરુષાર્થ છે. જ્યારે શુભનો પુરુષાર્થ છે એમાં તો બંધ પડે છે, શુભ બંધ પડે છે, પુણ્યનો બંધ પડે છે, એટલે બેની દિશા જ જુદી છે. એટલે ઊંડે ઊંડે મનમાં હજી એમ રહેતું હોય કે ના ના થોડું શુભ કરી લઈએ, પણ શુભ તો થવાનું જ છે, એની ચિંતા કરવાની જરૂર જ નથી. શુદ્ધ તરફ દ્રષ્ટિ કરીએ અને શુદ્ધમાં નથી રહેતા તો બાકીનો સમય શુભ જ થશે, નહીં યાદ કરો તોય શુભ થશે, અશુભ નહીં થાય. શુદ્ધનો જે પુરુષાર્થ કરે છે એને બહારમાં અંતરમાં ભલે ધ્યાન નથી થતું, પણ જો આખો દિવસ એ જ રટણ કરે છે તો એ બહારમાં એની પ્રવૃત્તિમાં પછી શુભ ભાવ જ આવવાનો છે, અશુભ ભાવ ન આવે. તમે આત્માનો વિચાર કરતા હો તો પછી ત્યાંથી ડાઉન થઈ થઈ તેને કેટલે આવો, મને એમ કહો. ખરેખર જોવા જઈએ લોજિક છે કે તમે જયારે આત્માનો વિચાર કરતા હો, અપૂર્વે આત્માના ભાવમાં રાખતા હો કે આ મારો આત્મા આવો છે આવો છે આવો છે, બધા જે આત્મા છે તે સિદ્ધ સમાન છે, આટલા બધા તમે વિચાર કરતા હો એ પ્રમાણે તમારા વિકલ્પ ચાલતા હોય તો તમે એનાથી ડાઉન થઈને કેટલે આવશો? તમે સીધા હિંસાના ભાવમાં આવશો? આવવાના જ નથી. એટલે તમે શુભમાં જ રહેવાના છો, એટલે શુભનો પુરુષાર્થ જુદો કરવાની જરૂર નથી. ગુરુદેવ સરસ વાત કરે છે કે 100 મણ ઘઉં થવાના છે તો સમજી લો કે 1000 મણ ઘાસ થવાનું જ છે. 100 મણ એકલા ઘઉં થશે એવું તો થવાનું, તો 100 મણ ઘઉંનો પુરુષાર્થ કર ને, તારે પછી ઘાસનો બીજો જુદો પુરુષાર્થ કરવાની જરૂર નથી. તારે ઢોર માટે થઈને ઘાસ જોઈશે, ઘાસ થોડું વાવી દઉં. કોઈ ઘાસ વાવતું નથી, કોઈ ખેતરમાં ઘાસ વાવે છે? નથી વાવતા. બધાને ખબર છે કે ઘઉં વાવી એટલે ઘાસ તો મળવાનું છે ફ્રીમાં, એ તો બાય પ્રોડક્ટ છે. એવું શુદ્ધનો પુરુષાર્થ કરીએ તો પછી શુભ છે તે બાય પ્રોડક્ટ તરીકે આપણને મફતમાં આમના મળે છે, અને એના ઉપર કંઈ રાગ કરવા જેવો નથી. મળે છે કે નથી મળતું એ શું કામનું છે? આપણે તો શુદ્ધમાં જ જવું છે તો પછી એને જ લઈને બેસીએ. અનુકૂળતા મળશે, સંયોગો એવા મળશે કે જેને લીધે થઈને ભવિષ્યમાં શુદ્ધનો પુરુષાર્થ થશે. જેને સરળતા છે એને તો બસ એક જ ભાવ ભાવવા જેવો છે કે હું ભગવાન આત્મા છું, બસ બીજો કોઈ ભાવ લાવવાની જરૂર નથી. સમયે સમયે એ જ વિચાર કરવો કે હું આત્મા છું, આ બીજું બધું જે છે તે મારાથી જુદું છે. અને પછી કંઈ પણ કામ કરતા બધાની અંદર સહજ રીતે, સ્વાભાવિક રીતે, સરળતાપૂર્વક, કંઈ પણ બીજી મહેનત કર્યા વગર એ પોતાથી જુદું ગણવાની ટેવ પડી જશે કે આ પણ મારાથી જુદું, આ પણ મારાથી જુદું, આ પણ મારાથી જુદું. કંઈ પણ બનાવ બનશે તો થશે કે ના ના, આ બનાવને મારે કોઈ સંબંધ નથી, એ સહેલાઈથી થઈ જશે. એટલે જે પુરુષાર્થ કરવાનો તે શુદ્ધનો પુરુષાર્થ કરવાનો. પણ શુદ્ધનો પુરુષાર્થ કરી અને થોડું એમ કે પુણ્ય હોય તો સારું ને એવી જો માન્યતા હશે તો શુદ્ધનો પુરુષાર્થ તો ઉપડશે જ નહીં. એટલે એ જે મિથ્યા અનેકાંત છે એની આ વાત છે કે નિશ્ચયને આશ્રય ધર્મ થાય અને વ્યવહારના આશ્રયે પણ ધર્મ થાય એમ સમજવું તે મિથ્યા અનેકાંત છે. એટલે વ્યવહારના આશ્રય એટલે આ જે વ્યવહાર જે ચાલી રહ્યો છે ને એનો. વ્રત તપ દયા દાન બધું કરવું, ન કરવાની વાત નથી, પણ એને ધર્મ સમજીને ન કરવું, પણ એને શુભભાવ સમજીને કરવું, એમ સમજીને કરવું કે જયારે હું શુદ્ધનો પુરુષાર્થ કરું છું ત્યારે આ બધું હોય જ અને હોવું જ જોઈએ. જે આટલી બધી આત્માની વાત કરતો હોય, આત્મામાં જતો હોય અને એને એવા ભાવ ના આવે એવું બને જ નહીં. વ્રત તપ દયા દાનના ભાવ આવે, વ્રત પોતપોતાની શક્તિ પ્રમાણે જે અનશનના વ્રત છે, અનશનના કે રસ ત્યાગના એ વ્રત જે છે એના ભાવ આવે અને બધા પોતપોતાની શક્તિ પ્રમાણે કરે. દાનની વાતમાં પણ એવું છે, બધા પોતપોતાની શક્તિ પ્રમાણે કરે. પણ ખરેખર આપણે જાણીએ છીએ કે દાન કરીએ છીએ ત્યારે પણ વસ્તુ પોતાની નથી અને પોતાની સમજીએ અને પછી પાછી એ આપીએ, એટલે ખરેખર તો કંઈ દાન થતું જ નથી. વસ્તુ તો એના કારણે ત્યાં જાય છે. તમે પૈસા એક ભિખારીને આપો છો કે જરૂરિયાતવાળાને આપો છો તો એ પૈસા એ વખતે એ ત્યાં જવાના હતા માટે જાય છે. તમે ભાવ કરો છો બસ એટલો ભાવ છે તો તમારો શુભ ભાવ છે. કપમાં પણ ખરેખર તો એવું જ છે કે જે પૂતગળ તમારા શરીરમાં એ વખતે નથી આવવાના તો નથી આવવાના, અને એ દિવસે તમને ઉપવાસનો ભાવ આવ્યો, એકાસણાનો ભાવ આવ્યો, રસ ત્યાગનો ભાવ આવ્યો, એ તમારો શુભ ભાવ છે. પણ એ દિવસે એમ થવાનું છે તો એમ જ થવાનું છે. પણ એવા ભાવ આવવા જ જોઈએ, ના આવે એવું ના બને, એ ભાવ આવવા જોઈએ. પણ એ ભાવ છે તે ધર્મ છે એમ માનવું તે મિથ્યા એ અનેકાંત છે. એ ભાવને ધર્મ નથી સમજવાનો, એની અહીંયા વાત છે. એટલે આપણે તો શાસ્ત્રના વાક્યોને પણ સાથે ને સાથે લઈએ. જો કેટલું સરસ છે આ પ્રશ્નોત્તર માળાની અંદર કે સિદ્ધાંત પણ સમજાવે છે અને સાથે સાથે તમને કેટલાય શાસ્ત્રોનો સાર પણ આપે છે. આનાથી વધારે સુંદર વાત શું હોઈ શકે. આપણે પાંચમું લઈએ. અહીંયા પાંચમામાં અહીંયા કહે છે કે વ્યવહારનો અભાવ થતાં નિશ્ચય પ્રગટે એમ જાણવું તે સમ્યક અનેકાંત છે. વ્યવહારનો અભાવ થતાં એટલે જેને નિશ્ચય દ્રષ્ટિ કરવી છે એને વ્યવહાર તરફથી દ્રષ્ટિ છોડાવી લઈ અને અંતર તરફ વાળવી. વ્યવહારનો અભાવ તો બીજી કઈ રીતે થાય? વસ્તુનો અભાવ થવાનો નથી, વસ્તુ તો જ્યાં જેમ છે તેમ જ રહેવાની છે. પણ એના તરફની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિને ખસેડી અને આત્મામાં લઈ જવી. કે વ્રત તપ બધું એમનું એમ જ છે. તમે જે વ્રત લીધા છે, તમે 12 વ્રત લીધા છે અને ત્રાવક થયા છો, અતિચાર સહિતના વ્રત પાળો છો, તો કઈ વ્રત છૂટી નથી જવાના, વ્રત તો રહેવાના જ છે. તમે સત્ય બોલો છો તો સત્ય રહેવાનું જ છે, એ કંઈ છૂટી નથી જવાનું, એનો અભાવ એમ નથી થઈ જવાનો. પણ એના તરફથી જે સભાનતા વર્તે છે ને, એના તરફ જે દ્રષ્ટિ રહે છે ને કે હું વ્રત પાળું છું, વ્રત પાળું છું, એ દ્રષ્ટિ ત્યાંથી હટાવી અને આત્મા તરફ લઈ જવાની. વ્રત વ્રતના વ્રત જ રહેશે, તમારા વ્રત તૂટતા નથી અને તમે આત્મા તરફ જાઓ છો. એટલે એનો અર્થ એ થયો કે વ્યવહારનો અભાવ કરીને નિશ્ચય તરફ ગયા. વ્યવહારનો અભાવ કરવો એટલે કોઈ એમ નથી કહેતું કે તમે તમારા બધા વ્રત તોડી નાખો અને ગમે તેમ વર્તો, એમ કોઈ નથી કહેતું. એનો કહેવાનો આશય એ છે કે ત્યાંથી દ્રષ્ટિ, ત્યાંથી લક્ષ, જે જગ્યાએ તમારું વ્યવહારમાં વ્રત તપ દયા દાનમાં જે લક્ષ ત્યાં જ રહ્યું છે અને એને તમે લઈને જ બેસી રહ્યા છો, એનો જ વિકલ્પ વિચાર ચાલે છે, તો એ વિકલ્પ વિચાર છે તે છોડી દો. એ તો થાય છે તે થાય છે, અને એમાં તમે અકર્તા ભાવ લાવવાનો પ્રયત્ન કરો કે દાન તો દાન થવાનું હતું માટે થયું, પૈસા જવાના છે તે રીતે જાય છે, એમાં મારે કંઈ છે નહીં, એવા ભાવ લાવો. અને તમે પછી આત્મા તરફ જાઓ કે હું ભગવાન આત્મા, હું ભગવાન આત્મા. તો વ્રત તમે આજે કર્યું છે તો વ્રત તો વ્રત રહેવાનું છે, વ્રત તૂટવાનું નથી. તપ કર્યું છે આજે તો આજનું તપ તમારું રહેવાનું છે તો રહેવાનું જ છે, એ તો કંઈ જતું નથી. પણ દ્રષ્ટિ તમારી ક્યાં જાય છે? કે બહારમાંથી અંતરમાં જાય. એટલે આ જ્યારે આવો ઉપદેશ શુદ્ધનો આપવામાં આવે ને ત્યારે કેટલાક લોકો અભ્યાસ નથી, સમજતા નથી ને, એ લોકો એમ માને છે કે અમને તમે બધું વ્રત તપ બધું છોડી દેવાની વાત કરો છો. પ્રભુ છોડવાની વાત નથી, એની સભાનતા એના તરફની કોન્શિયસનેસ છોડવાની વાત છે. કોન્શિયસ એને માટે તમે રહ્યા કરો છો એટલે તમે આત્મામાં જતા નથી, એટલે કોન્શિયસનેસ છોડો અને એને સહજ કરી લો, એને સહજ કરી લો. એક સરસ હું એક્ઝામ્પલ આપું એને માટે. આપણે કાર શીખતા હોઈએ, ડ્રાઇવિંગ શીખતા હોઈએ પહેલા, ત્યારે આપણે ડ્રાઇવિંગમાં ડ્રાઇવિંગ કરીએ છીએ ને એના તરફ જ આપણે સભાન હોઈએ કે હું ડ્રાઇવિંગ કરું છું. ત્યારે શું છે, સભાનતા શેની છે કે હું ડ્રાઇવ કરું છું. અને ડ્રાઇવિંગમાં બરાબર સભાનતા રાખવી પડે, 100% એટેન્શન સાથે આપણે શીખીએ ને ત્યારે, બાજુમાં બેઠા હોય કોઈને આપણે કરતા હોય ને ત્યારે શું છે કે ડ્રાઇવિંગની કેવી સભાનતા વર્તે છે, બરાબર છે. હવે તમે એ કાર ડ્રાઇવ કરવાનું શીખી ગયા, લાયસન્સ મળી ગયું ને પછી તમે રેગ્યુલર કાર ડ્રાઇવ કરો છો, ત્યારે તમે ડ્રાઇવ કરો છો એવું નથી રહેતું. પછી તો તમે તમારા વિચારમાં હો છો, તમારી પાસે બેસેલા સાથે વાતચીત કરતા હો છો, તમારું લક્ષ્ય બીજે હોય છે. તમે ધારો કે તમારા પુત્ર પુત્રીને મૂકવા જાઓ છો સ્કૂલ, તો ત્યારે તમારું તમે ડ્રાઇવિંગ નથી ચાલતું, ત્યારે તો તમે વાત કરતા હો છો કે તું આજે કેટલા વાગે આવવાની છે, દીકરીની સાથે વાત કરતા હો છો, તો એમ થાય છે ને. ત્યારે ક્યાં ડ્રાઇવિંગ રહે, લક્ષ્ય ક્યાં ગયું? છતાંય ડ્રાઇવિંગ તો થાય જ છે, ડ્રાઇવિંગ કંઈ તૂટી નથી જતું, ડ્રાઇવિંગ જેમ છે તેમ થાય છે. અને લક્ષ્ય ક્યાં છે? તો કે દીકરા દીકરીને મૂકવા જઈએ છીએ તો એના અભ્યાસમાં, એની સ્કૂલમાં, એની બધી વાતમાં આપણું લક્ષ્ય છે. આ પણ એવું જ છે કે તમે જ્યારે વ્રત તપ પહેલા લો છો ત્યારે તમે નિયમ માટે થઈ અને એ નક્કી કરો છો કે ના આટલા નિયમ પાળવા, ત્યારે તમને બરાબર સભાનતા હોય કે ના નિયમ તૂટવો ન જોઈએ. રાત્રિ ભોજન ત્યાગ એટલે રાત્રે હવે આટલા વાગે પછી હવે નથી કરવું તો નથી કરવું, આ બધા તમે નિયમ. પણ એક વખત શરૂ થઈ જાય છે પછી એને સહજ સમજો, પછી એ જ માત્ર એના જ લક્ષ્ય કરીને બેસી રહીએ તો નહીં ચાલે. પછી એ સહજ રીતે થયા કરે અને આપણે આત્મામાં જઈએ. જેને માટે થઈ એને ડ્રાઇવિંગ શીખ્યા હતા, તેને માટે ડ્રાઇવિંગ શીખ્યા હતા. આપણે જવું છે, કોઈને લઈ જવા છે, મૂકવા જવું છે, આપણે પોતે જવું છે, એને માટે ડ્રાઇવિંગ નહીં કે ડ્રાઇવિંગ કરવા માટે ડ્રાઇવિંગ શીખ્યા હતા. એ જ પ્રમાણે આપણે વ્રત ને તપ જે છે એ શેને માટે શીખ્યા છીએ કે આત્મામાં જવા માટે. આત્મામાં જવું છે ને એટલા માટે થઈ, અને આ બાકી બાહ્યમાં જે કંઈ છે એ આપણે નિયમો શીખ્યા છીએ કે આ બધી ડિસિપ્લિન છે જે જૈન દર્શનમાં પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કરે છે એને કેટલીક ડિસિપ્લિન હોવી જ જોઈએ. સાત વ્યસનોનો ત્યાગ આ બધું હોવું જ જોઈએ. એ બધો જે વ્યવહાર ધર્મ જે છે એ હોય, ન હોય એમ નથી, પણ એનું લક્ષ્ય છોડીને, એની સભાનતા છોડીને અંતરમાં જવાનું છે. એટલે એ વાત અહીંયા કહે છે કે એ રીતે એનો અભાવ, વ્યવહારનો અભાવ થતાં નિશ્ચય પ્રગટે એમ જાણવું તે સમ્યક અને એકાંત છે. બાકી નિશ્ચયની સાથે વ્યવહાર તો હોય જ, એવું તો બને જ નહીં. અને નિશ્ચય નથી ને એકલો વ્યવહાર છે તો પછી ખોટો વ્યવહાર છે, એના વિનાનો વ્યવહાર છે તે ખોટો વ્યવહાર છે. એની વાત આવશે. વ્યવહાર કરતા કરતા નિશ્ચય પ્રગટે એમ જાણવું તે મિથ્યા અને એકાંત છે. માત્ર વ્યવહારમાં જ રહીએ, નિશ્ચયને સમજીએ જ નહીં, અને જો એમ માનવામાં આવે કે આ કરતા કરતા આગળ પછી નિશ્ચય પ્રગટશે તો એ વાત ખોટી છે, એવું થઈ શકે જ નહીં. છઠ્ઠું, આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી લાભ થાય અને શરીરની ક્રિયાથી લાભ કે નુકસાન ન થાય એમ સમજવું તે સમ્યક અને એકાંત છે. આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી લાભ થાય અને શરીરની ક્રિયાથી લાભ કે નુકસાન ન થાય એમ સમજવું તે સમ્યક અને એકાંત છે. બહુ સરસ વાત છે, એમાં તો ઘણું બધું આવી જાય, અને જરાક પણ વિપરીત સમજશો તો મોટી મુશ્કેલી થશે. બરાબર સમજો, આ સમ્યક અને એકાંત તો આપણે સમજી ગયા, પણ હવે એ મૂળ વાત છે એને સમજીએ. આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી, જો ક્રિયા અને પાછી શુદ્ધ, આત્મા ક્રિયા શું કરે? કંઈ કરતો નથી, નિષ્ક્રિય છે, છતાં પણ એને ક્રિયા બતાવી. આત્માની ક્રિયા શું હોય? તો પોતે પોતાના ભાવે પરિણમે એ આત્માની ક્રિયા. અને શુદ્ધ કહ્યું છે એટલે કે વિભાવ રૂપે ન પરિણમે, કેમ કે આત્મામાં યોગ્યતા છે. કેવી યોગ્યતા છે? બે પ્રકારે પરિણમવાની યોગ્યતા છે, પોતે પોતાના શુદ્ધ ભાવે પરિણમે એવી પણ યોગ્યતા છે, અને વિભાવ ભાવે પણ પરિણમે એવી પણ યોગ્યતા છે. તો અહીંયા શુદ્ધ ક્રિયાથી લાભ મૂકીને કહેવું એ છે કે તમે તમારા શુદ્ધ ભાવે પરિણમન કરો તો એનાથી લાભ, એનાથી આત્માને ફાયદો, પણ વિભાવ ભાવે નહીં પરિણમવાનું, વિભાવ ભાવે પરિણમવાથી લાભ ન થાય. એટલે શુદ્ધ ક્રિયા શબ્દ મૂક્યો છે અહીંયા. આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી એટલે પોતાના પરિણમનથી જ લાભ છે, પોતાનું જેવું શુદ્ધ પરિણમન છે એવા પરિણમનથી જ એને લાભ છે. હવે એવું પરિણમન તો આમ તો ચાલી જ રહ્યું છે, અપેક્ષાથી જોઈએ તો ચાલી જ રહ્યું છે, શક્તિ અપેક્ષાએ તો ચાલી જ રહ્યું છે, પણ આપણે એને પર્યાય અપેક્ષાએ, આપણી વર્તમાન પર્યાયમાં એને લાવવાનું છે, જે પરિણમન શુદ્ધ પરિણમન અનાદિથી ચાલી રહ્યું છે, પણ પર્યાયમાં શું છે? અશુદ્ધતા ભરી છે, અશુદ્ધ પરિણમન કરી રહ્યા છીએ, તો પર્યાયમાં એ શુદ્ધ પરિણમન થવું જોઈએ. તો એવું શુદ્ધ પરિણમન આત્માને લાભ કરે, એનાથી આત્માને લાભ થાય. શું લાભ થાય? તો કે કર્મરહિત દશા પ્રાપ્ત કરે અને છેવટે આગળ વધતા વધતા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે અને મોક્ષની દશા પ્રાપ્ત કરે, સિદ્ધત્વ પ્રાપ્ત કરે. બીજું વાક્ય આમાં જોડાયેલું છે, અને શરીરની ક્રિયાથી લાભ કે નુકસાન ન થાય. શરીરની ક્રિયા એટલે શું? તપ કરવામાં આવે તેમાં શરીરથી માત્ર તપ થયું છે, ઉપવાસ કર્યો, ખાધું નહીં, તો એનાથી આત્માને લાભ ન થાય. જો સમજો, ખાધું નહીં, આજે ખોરાક ન લીધો, તો એનાથી આત્માને લાભ ન થાય, પણ એનાથી શુભનો બંધ તો પડે જ, એને લીધે થઈ અને શુભ બંધ પડે એટલે શું થાય? લાભ થાય. તો શેનો લાભ થાય? તો કે ભવિષ્યમાં તમને એ પુણ્યનો બંધ પડ્યો એને લીધે થઈ અને તમને એવો જન્મ મળે કે જ્યાં તમને ખાવા પીવાનું પુષ્કળ પ્રમાણમાં મળે, સારું સ્વચ્છ અને પુષ્કળ પ્રમાણમાં સહેલાઈથી ખોરાક તમને ઉપલબ્ધ થાય એવી દશા થાય, એ પુણ્યનો બંધ થયો. લાભ શેનો થાય? અથવા તો શરીર સારું મળે એવા લાભ થાય. તો શરીરને લાભ થાય, આત્માને એમાં કઈ લાભ થાય નહીં, કેમ કે શુભ બંધ છે. એટલે શરીરની ક્રિયાથી લાભ થાય તો શરીરને લાભ, શરીરની ક્રિયાથી લાભ થાય તો શરીરને લાભ. એટલે જે જે ક્રિયા કરીએ ધર્મમાં એ શરીરની જેટલી ક્રિયા છે એનો લાભ એને, પણ જો એ જ ઉપવાસની સાથે અંતરંગ પણ ઉપવાસ હોય, સાથે ને સાથે ઉપવાસ કર્યો, ખાધું નહીં, અને અંતરથી પણ ઉપવાસ થાય, એટલે કે ઉપરમાં વાસ. ઉપરમાં વાસ એટલે કે આત્મા પોતે પોતાના સ્વરૂપમાં એ વખતે સ્થિરતા કરે, તો એ લાભ આત્માને. એકલો ઉપવાસ કરીને ખાધા વગર બેસી ગયો એની વાત જુદી છે, અને બીજો ઉપવાસ કરે છે, ખાતો નથી, પણ સાથે ને સાથે એ પોતે બધો જ સમય અંતરમાં રહે છે, આત્મામાં રહે છે, સ્વરૂપમાં રહેવાનો પુરુષાર્થ કરે છે, કે વારે વારે સ્વરૂપની વિચારણા કરે છે, આ સ્વરૂપ અને એ સ્વરૂપમાં સ્થિરતાનો પ્રયાસ કરે છે. ભલે જઈ નથી શકતો કંઈ વાંધો નહીં, પણ એ જ કરે છે તો એને એ આત્માને લાભ. એટલે બે ભાગ છે, બાહ્ય તપ અને અંતરંગ તપ આપણે એટલા માટે જ લઈએ છીએ. બાહ્ય તપ જે છે એ બધા બાહ્ય તપ છે, શુભભાવ છે, એની સાથે અંતરંગ તપ હોવું જ જોઈએ. અને બીજી વસ્તુ કે અંતરંગ તપ જે છે એની સાથે બાહ્ય તપ હોય એ તો સ્વાભાવિક ક્રિયા છે. નથી ખોરાક લેતો, પછખાણ ન લે તેમ છતાં એને લાભ છે. એક માન્યતા વર્તે છે ને કે પછખાણ ન લીધા તો પછી કે પુણ્ય ન બંધ ના પડે, એવું નથી. પછખાણ નથી લેતો અને પોતે અંતરમાં ચાલ્યો જાય છે, આત્મામાં ચાલ્યો જાય છે, તંત્રંગ તપ થાય છે, એટલે એમાં બાહ્ય તપ આવી જ ગયું, એમાં બાહ્ય તપ આવી જ ગયું. પણ માત્ર અંતરંગ તપ પણ નથી કરતો અને આમનામ ભૂખ્યો રહે છે અને પછખાણ નથી લેતો, તો એને તો ભાવ કેવા છે? ખાવાના જ ભાવ છે, એને ખાવાના ભાવ છે, અંતરંગ તપ રહિત છે, એને ખાવાના ભાવ છે, તો એને કોઈ પણ જાતનું શુભ બંધ પણ પડતો નથી. પણ એમ નથી કે પછખાણ લીધું માટે શુભ બંધ પડે છે, એમ નથી. અંતરંગ તપ જે છે એની સાથે રહેલું બાહ્ય જે તપ જે છે એના પછખાણ લો કે ન લો એનો શુભ બંધ થાય થાય ને થાય. એક ખોટી માન્યતા એવી વર્તે છે કે પછખાણ ન લીધા માટે એનો લાભ ન મળે, એમ નથી. અંતરંગ તપ છે, મુનિ છે, એ પછખાણ લે નહીં અને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય, આખો દિવસ એમને એમ બેસી રહે પોષદ કરીને, બીજા દિવસે પણ હોય, તો આ બધું જે ચાલે એમાં એટલું બધું અંતરંગ તપ થાય છે કે જેને લીધે નિર્જરા ખૂબ થાય છે અને સાથે ને સાથે પુણ્યનો પણ બંધ થાય જ છે, કેમ કે બાહ્ય તપ તો પણ થયું ને સાથે, એટલે એમાં કઈ પછખાણ લેવાથી શુભ બંધ પડે ને નહીતર ન પડે એવું નથી. શુભ બંધ ન પડે એવું ક્યારે બને? કે અંતરંગ તપ પણ નથી અને નથી ખાવું એવી પ્રતિજ્ઞા પણ નથી કરી, નિર્ણય પણ નથી કર્યો, તો પછી દ્રષ્ટિ ખાવા તરફ જાય, એટલે ખાવાના ભાવ છે ને ખાતો નથી, ભિખારી છે, ખાવું ખાવું કરે છે ને ખાવા મળતું નથી, એની વસ્તુ જુદી છે, ત્યાં તો બેમાંથી એક પણ નથી. બીજી એક વાત કે જે માત્ર બાહ્ય તપ કરે છે અને એમ માને છે કે આ ધર્મ છે, એ તો ઘણીવાર માન કસાય ને લીધે થઈને પાપનો પણ સાથે બંધ કરે, એટલે જેટલો શુભ બંધ થયો એની સાથે સાથે થોડો પાપનો બંધ થયો, કદાચ એટલો ને એટલો બીજો અશુભનો પણ બંધ કરે. વધારે જો અભિમાન કરે ને કે આજે મારે ઉપવાસ, આજે મારે ઉપવાસ, પાંચ જણને કહે કે જો આજે તો મારે ઉપવાસ છે, આજે આજે નહીં કી બને, ઉપવાસ કર્યો છે માટે ખાલી ખાલી પેલાને સમજાવી દે કે આજે આમ નહીં બને, કેમ કે મારે ઉપવાસ છે, પણ એને કહેવાની શું જરૂર હતી તમારે કે મારે ઉપવાસ છે? એવું તમારું માન કસાય પોષવા માટે બીજું શું કારણ છે? એ પેલા માણસને જાણવું નથી કે તમારે ઉપવાસ છે કે શું છે કે કંઈ, છતાંય આપણે કહીએ છીએ, જાણે અજાણે આવું આપણે કરી દઈએ છીએ, માન કસાય પોસીએ, એનું જે પાપ છે એ તો પેલું ઉપવાસ કર્યાનું જે ફળ મળવાનું છે એને ધોઈ નાખે છે. આ અઠાઈ કરી અને વરઘોડા કાઢવામાં આવે અને જે ઉજવવામાં આવે છે ને એ બધું ખોટું છે. એ જે અઠાઈનું જે અઠાઈ કરી હોય એમાં અંતરંગ તપ તો કદાચ થયું હોય કે નહીં થયું હોય, પણ જે બાહ્ય તપને લીધે જે શુભ ભાવ શુભનું ફળ મળવું જોઈએ ને એ બધાને ધોઈ નાખે. ખૂબ માન કસાય પોસાય, બધા આવી આવીને તમને પૂછે ને બધું કરે ને એમાં તમારો વરઘોડો નીકળે ને તમે તો હાથી ઉપર બેઠા હોવ ને ઓહો શું વાત કરવી પ્રભુ. આ બધું ન હોય, તપની પાછળ આ બધી કોઈ વસ્તુ હોય જ નહીં. તપ આત્માને લક્ષ્ય થવું જોઈએ. તો આ વાત આમાંથી નીકળી તો આપણે લીધો છે એનો અર્થ કે આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી લાભ થાય અને શરીરની ક્રિયાથી લાભ કે નુકસાન ન થાય. શરીરની ક્રિયાથી આત્માને નથી થતું, જે થાય તે શરીરને માટે થાય એમ સમજવું તે સમ્યક અને એકાંત છે. આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી લાભ થાય અને શરીરની ક્રિયાથી પણ લાભ થાય એમ જાણવું તે મિથ્યા અને એકાંત છે. આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી લાભ થાય એ વાત તો જોઈ, પણ અહીંયા શરીરની ક્રિયાથી પણ આત્માને લાભ થાય એ મિથ્યા અને એકાંત. એ શરીરની ક્રિયાથી તો એને શું થાય, પુણ્યનો બંધ જ પડે, એનાથી જે મળે તે પુણ્યનો બંધ જ થાય. એટલે કે પેલા ઘઉંની સાથે ઘાસ જે થયું તે સાતમું. એક વસ્તુમાં પરસ્પર બે વિરોધી શક્તિઓ, એક વસ્તુની અંદર પરસ્પર બે વિરોધી શક્તિઓ, સત અસત, તત અતત, નિત્ય અનિત્ય, એક અનેક, આ બધા ઉદાહરણ આપ્યા, પરસ્પર વિરોધી શક્તિઓના ઉદાહરણ આપ્યા વગેરે પ્રકાશીને વસ્તુને સિદ્ધ કરે તે સમ્યક અને એકાંત છે. બરાબર છે, આપણે સમજ્યા છીએ. બે વિરોધી શક્તિ છે એને જ્યારે એક સાથે કહેવામાં આવે છે તો એ અનેકાંત થાય છે. અને અહીંયા જે વાત લીધી છે પરસ્પર બે વિરોધી શક્તિઓ છે, પણ એમાં અસતને સતને અતતને તતને અનિત્યને નિત્યને અનેકને એકને એ જુદું જુદું ભલે છે, પણ સાથે એક સાથે જે પ્રકાશવામાં આવે છે તો ત્યારે એને અપેક્ષા સહિત પ્રકાશવામાં આવે કે આ અપેક્ષાએ આ આમ છે ને આ અપેક્ષાએ આમ છે, તો જ સિદ્ધ થાય. અને એવું સિદ્ધ થવું છે તેને સમ્યક એકાંત થયું છે. સિદ્ધ થાય શબ્દ મૂક્યો છે ને એ શા માટે મૂક્યો છે, સિદ્ધ થાય એટલે કે સાથે એની અપેક્ષા સહિત તમે એને જાણો છો તો, નહીં તો કૂંચવાળો થઈ જાય, પાછું મિક્સઅપ થઈ જાય. જો એનું નીચે બરાબર સરસ સમજાવ્યું છે કે એક વસ્તુમાં બીજી વસ્તુની શક્તિ પ્રકાશીને, એક વસ્તુમાં બીજી વસ્તુની શક્તિ પ્રકાશીને એક વસ્તુ બે વસ્તુનું કાર્ય કરે એમ માનવું તે મિથ્યા અને એકાંત છે. એક વસ્તુમાં બીજી વસ્તુની શક્તિ પ્રકાશીને એક વસ્તુ બે વસ્તુનું કાર્ય કરે એમ માનવું તે મિથ્યા અને એકાંત છે. એનું ઉદાહરણ આપણે શરીર લઈ શકીએ કે શરીરની અંદર શરીરનું શરીર કાર્ય કરે ને આત્માનું પણ શરીર કાર્ય કરે એમ લઈએ તો મિથ્યા અને એકાંત થયું. શરીર આત્માનું પણ કામ કરે અને શરીરનું પણ કામ કરે, બેના કામ કરે તો એ મિથ્યા અને એકાંત થયું. એવું થાય નહીં, શરીર શરીરનું જ કામ કરે, આત્માનું કામ ન કરે. એના વિશે આપણે ઘણી ચર્ચાઓ કરી છે, શરીર જુદું આત્મા જુદો, શરીર પૂતગળ અને આત્મા ચેતન. હવે ચેતનના કામ પૂતગળ કેવી રીતે કરે, પૂતગળમાં ચેતનના ગુણ તો છે નહીં, એનામાં એ ગુણ નથી તો એનું કાર્ય કેવી રીતે કરે, ડોક્ટરનું કાર્ય વકીલ કેવી રીતે કરે, એ વાત બેસી જાય કે હા ડોક્ટરનું કામ વકીલ ના કરે. તો પછી એવું જ છે કે શરીર છે પૂતગળ છે અને આત્મા ચેતન છે, તો એ ચેતનનું કામ શરીર કેવી રીતે કરે, આટલી સહેલી સરળ વાત છે એ કેમ નથી બેસતી. શરીર શરીરને કારણે એના કામો કરે છે, શરીરની ક્રિયાઓ જુદી છે, એ વખતે આત્મામાં એવા ભાવ થયા હોય બસ એટલો જ સંબંધ છે, બીજું કંઈ નથી. પણ લોકોને બેસતું નથી ઝડપથી, કેમ કે પેલું મરી જાય એટલે પછી કે આ હાલતો જ નથી આમ ને એમ બધી દલીલ કરે ને એટલા માટે થઈને. પણ મરી ગયા પછીથી એટલે કે આત્મા ત્યાંથી નીકળી ગયા પછી પણ શરીરમાં તો ક્રિયા થાય જ છે, શરીરમાં ફેરફાર તો થાય જ છે, ક્યાં નથી થતા. એટલે અહીંયા વાત ચાલે છે કે એક વસ્તુમાં બીજી વસ્તુની શક્તિ પ્રકાશીને એક વસ્તુ બે વસ્તુનું કાર્ય કરે એમ માનવું તે મિથ્યા અને એકાંત છે. તો શરીર આત્માના કામ કરે અને શરીર પોતાના પણ કામ કરે, બે વસ્તુનું કામ કરે, એ મિથ્યા અને એકાંત થયું. અથવા તો સમ્યક અને એકાંતથી વસ્તુનું જે સ્વરૂપ નિશ્ચિત છે તેનાથી વિપરીત, ઊંધી માન્યતા, તેનાથી વિપરીત વસ્તુ સ્વરૂપની કેવળ કલ્પના કરી તેમાં ન હોય તેવા સ્વભાવોની કલ્પના કરવી તે મિથ્યા અનેકાંત છે. સમ્યક અનેકાંતથી વસ્તુનું જે સ્વરૂપ નિશ્ચિત છે, જેવું સ્વરૂપ જે છે તે નક્કી છે કે આત્મા આ રીતે અનંત ગુણોનો પિંડ છે અને આત્મા છે તે અસંખ્ય પ્રદેશી છે વગેરે, જે રીતે આપણે અનેકાંત થયો ને બે કહ્યું, એટલે આત્મા અનંત ગુણનો પિંડ પણ છે અને અસંખ્ય પ્રદેશી પણ છે એમ કહીએ છીએ, તો એ સમ્યક અનેકાંત થયું. બંને છે ને, સાથે જ છે ને, આત્મા અસંખ્ય પ્રદેશી પણ છે અને અનંત ગુણનો પિંડ પણ છે, તો સમ્યક અનેકાંત થયું. તો એવું સમ્યક અનેકાંતથી વસ્તુનું જે સ્વરૂપ નિશ્ચિત છે, એવું નિશ્ચિત છે, તેનાથી વિપરીત વસ્તુ સ્વરૂપની કેવળ કલ્પના કરી એના કરતાં બીજી કલ્પના કરવામાં આવે, બરાબર, તેમાં ન હોય તેવા સ્વભાવોની કલ્પના કરવી તે મિથ્યા અનેકાંત છે. એટલે આપણે જે કહ્યું કે આત્મા અસંખ્ય પ્રદેશી છે, તો એની જગ્યાએ આપણે બીજી રીતે કોઈક રીતે કલ્પના કરીએ પ્રદેશને માટે થઈને, આત્માના પ્રદેશને માટે થઈને, તો કે તો પછી શું થાય, એ કલ્પના કરીએ, આપણે આપણી રીતે કલ્પના કરીએ કે પ્રદેશો સંબંધી કોઈ પણ રીતે ઊંધી માન્યતા કે આટલા પ્રદેશ છે, અથવા તો એને એમ કહી દઈએ કે અનંત પ્રદેશી છે એમ કહી દીધું, તો એ ખોટી કલ્પના કરી. તો એવું જો માનવામાં આવે, એટલે સમ્યક અનેકાંત હતું જે, સમ્યક અનેકાંતથી વિપરીત શ્રદ્ધા કરી, વિપરીત માન્યતા કરી, એ મિથ્યા અનેકાંત થયો. એટલે આ બીજી રીતે મિથ્યા અનેકાંતની અહીંયા વાત દર્શાવી. આઠમું, જીવ પોતાના ભાવ કરી શકે, જીવ પોતાના ભાવ કરી શકે અને પર વસ્તુને કાંઈ ન કરી શકે એમ જાણવું તે સમ્યક અનેકાંત છે. પોતાના ભાવ કરી શકે અને પર વસ્તુનું કાંઈ ન કરી શકે, કૃપાળુ દેવે કહ્યું છે તે પ્રમાણે આત્મા એક તણખલાના બે ટુકડા પણ કરી શકે નહીં. આત્મામાં એવી શક્તિ નથી. અને એક બાજુ આપણે શું કહીએ કે આત્મામાં પ્રચંડ શક્તિ છે, એવું વીર્ય છે કે એ વીર્યને લીધે થઈ અને એ શું કરી શકે, તો કે એ અનંત કાળ સુધી પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી શકે, એના અનંત ગુણોને એ ધરીને રહી શકે, એની પોતાની એ શક્તિઓને પોતે માણી શકે, આ બધું આપણે કહીએ. પણ એક તણકલું જે એના ટુકડા કરવા જઈએ તો કે ના, આત્મા એ ના કરી શકે. આત્મા જ્ઞાન કરી શકે, આત્મા જગતના બધા જ પદાર્થોનું, એની બધી જ પર્યાયો, ત્રણેય કાળની પર્યાયોનું એક સમયમાં જ્ઞાન કરી શકે, એ એની શક્તિ. કેવી શક્તિ, કેવી અદભુત શક્તિ કહેવાય, તો એ બરાબર. પણ પેલું કે એક તણકલું નાનું લઈએ અને એના આમ ટુકડા કરવા જઈએ, બાળક પણ જે કરી શકે, તો કે ના, એ ના કરી શકે. વિરોધાભાસી લાગે, પણ વિરોધાભાસી નથી પ્રભુ. આત્મા બધું જે કરી શકે છે તે પોતાનું કરી શકે છે, પોતાના સ્વભાવમાં જે શક્તિ પડી છે એ દ્વારા પોતે પોતાના સ્વભાવની, પોતાના સ્વરૂપની એ રચના પણ કરે અને એવા સ્વરૂપને અનંત કાળ સુધી ટકાવી પણ રાખે અને એવા સ્વરૂપમાંથી મળતા જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ એનો અનુભવ પણ અનંતકાળ સુધી કરી શકે, એ અપેક્ષાએ એનું વીર્ય છે. એ સત્યને સમજી શકે, સત્યને માણી શકે, સત્યનો સ્વીકાર કરી શકે, સત્યરૂપે પોતે પરિણમી શકે, એ બધી શક્તિ આવે છે ક્યાંથી? એ બધું થવા માટેની શક્તિ એ આત્માની પોતાની શક્તિ છે, એ વીર્ય છે, બીજું કોઈ વીર્ય નથી. પણ પરનું શું કરે? પરનું કંઈ ન કરી શકે, પરને સ્પર્શતો નથી, પરમાં જતો નથી, એને પર સાથે વ્યાપકપણાનો સંબંધ નથી, એટલે પરમાં કંઈ પણ કરી ન શકે. તણખલાના ટુકડાની તો વાત ક્યાં ગઈ, પણ તણખલાને આમ હલાવી પણ ન શકે ને વાળી પણ ન શકે, તણખલાને સ્પર્શી પણ ન શકે આત્મા. ટુકડા તો પછીની વાત થઈ, એટલું પણ ના કરી શકે આત્મા. પોતે પોતાનું બધું કરી શકે પણ પરનું કાંઈ ન કરી શકે, એવું જ છે સ્વરૂપ. અને એવું સ્વરૂપ જ સમજવાનું છે અને તર્ક દ્વારા બરાબર અંતરમાં બેસાડવાની છે વાત. જ્યાં સુધી નહીં બેસે ત્યાં સુધી બારમાં ફાંફા મારવાનું છૂટશે નહીં, એને કરતા ભાવ જાય જ નહીં. એને એમ થાય કે હું આ કરું, આ કરું, આ કરું, આ કરું, સવારથી રાત સુધી એને કરવું જ છે, બીજું કંઈ નથી. બધું કરવાની ઈચ્છા થયા કરે છે, આ કરી, આ કરી, આ કરી, કરી નથી શકતો છતાંય કરવું છે. જે કરી શકે છે એ કરવું નથી, જે નથી કરી શકતો એના એ ભાવ કરે છે. કરી તો શકતો જ નથી પણ એના ભાવ કરે છે કે હું આ કરું, હું આ કરું, હું આ કરું. આ વાતને ખૂબ સમજપૂર્વક બેસાડવાની જરૂર છે. એવું થાય તો અકર્તા ભાવ આવે અને અકર્તા ભાવ આવે તો આત્મામાં જવાય. સમ્યક દર્શન પ્રગટ કરવું છે ને પ્રભુ. જીવ સૂક્ષ્મ પૂતગલોનું કાંઈ ન કરી શકે પણ સ્થૂળ પૂતગલોનું કરી શકે એમ જાણવું તે મિથ્યા અનેકાંત છે. એકય પૂતગળનું કંઈ ન કરી શકે, પૂતગળનું ક્યાંથી કરે? પૂતગળ દ્રવ્ય જુદું, જળ એનું ચેતન શું કરે? જળ અને ચેતન બંને ભિન્ન છે. કૃપાળુદેવે કાવ્યમાં લખ્યું છે ને, બહુ સુંદર છે. પેલા બધાને એમ થાય કે આ કાવ્યમાં શું, પણ અરે એમાં તો આખું તત્વજ્ઞાન એવું મૂકી દીધું છે કે જેને લીધે થઈને જીવ એ કાવ્ય વાંચતા બરાબર સમજતા અંતરમાં ચાલ્યો જાય કે હું આમાંથી કોઈનું કંઈ કરી નથી શકતો, તો પછી મને કોઈ કંઈ કરવા જ નથી દેતું, તો પછી મારું અહીંયા કામ શું છે? હું શુકરાને કામ ફાંફા મારું છું. જ્યાં જ્યાં જાય કરવા તો કે આ એનું કાર્ય, તો એ નથી કરી શકતો. કંઈ પણ કરવા જાય તો કે એનું કાર્ય તો એ કરતો ન કરી શકતો નથી, તો પછી કે હું કંઈ કરી નથી શકતો તો પછી અહીંયા શું કરું છું? એમ કરી અને પોતે અંતરમાં વળી જાય છે. એટલે પૂતગળોનું શું કરે? એ જળ પૂતગળોનું કંઈ કરી ન શકે, સૂક્ષ્મ પૂતગળોનું કાંઈ ના કરી શકે, સ્થૂળ પૂતગળોનું કરી શકે, એવું ક્યાંથી એ લાવ્યા? એવું હોય જ નહીં. પૂતગળ એટલે પૂતગળ, ગમે તેવા પૂતગળ હોય એવા પૂતગળનું એ જીવ કરે શું? એટલે એને મિથ્યા અનેકાંત કહ્યું છે. અનેકાંત કઈ રીતે થયું? બે જાતના પૂતગળો લીધા ને, સૂક્ષ્મ પૂતગળ અને સ્થૂળ પૂતગળ, એમ બે લીધા એટલે પછી એ અનેકાંત કયા થયું. અને એમાં પછી ખોટું છે, આ પૂતગળનું કરી શકે ને આનું ના કરી શકે, માન્યતા જે છે એ ખોટી માન્યતા છે, એ પણ મિથ્યા અનેકાંત છે. આ મોક્ષશાસ્ત્રમાંથી લેવામાં આવ્યું છે, તત્વાર્થ સૂત્રમાંથી લેવામાં આવ્યું છે. હવે પ્રશ્ન 107, અનેકાંતની વાત કરી, હવે એકાંતની વાત આવે છે. પ્રશ્ન 107માં કહે છે કે સમ્યક એકાંત અને મિથ્યા એકાંત કોને કહે છે? અનેકાંત નહીં, હવે એકાંતની વાત ચાલે છે. અનેકાંત આપણે કર્યું, હવે એકાંત, અને એમાં પણ બે પ્રકાર, સમ્યક અને મિથ્યા. તો એના અહીંયા ઉદાહરણ આપ્યા છે. પહેલું સમ્યક એકાંત, પહેલા એને સમજીએ પછી ઉદાહરણ આવશે. તો સમ્યક એકાંત અને મિથ્યા એકાંત, એટલે સમ્યક એકાંત એટલે પોતાના સ્વરૂપે હોવાપણું, પોતાના સ્વરૂપે હોવાપણું અને પરરૂપે નહીં હોવાપણું આદિ વસ્તુનું જે સ્વરૂપ છે તેની અપેક્ષા રાખીને પ્રમાણ દ્વારા જાણેલ પદાર્થના એક દેશનો એટલે એક પડખાનો વિષય કરનાર નય તે સમ્યક એકાંત છે. સહેલી વ્યાખ્યા છે પણ લાગે અઘરી. પહેલો પાર્ટ જે છે ને એમાં એ ભૂમિકા દર્શાવી છે એ વ્યાખ્યાની, મૂળ તો એમ છે કે શું કહ્યું કે પોતાના સ્વરૂપે હોવાપણું અને પરરૂપે નહીં હોવાપણું આદિ એ બધી વાત જે છે એવું વસ્તુનું જે સ્વરૂપ, વસ્તુ એટલે આત્મા, આત્માનું સ્વરૂપ છે એની અપેક્ષા રાખીને, એટલે એ વાતને તમે લક્ષમાં રાખીને કે એ બધી મૂળ વાત જે છે એમાંની મૂળ વાતને ક્યાંય વાંધો ના આવે, એનો વિરોધ ન થાય એ રીતે અપેક્ષા રાખીને. એટલે અહીંયા તો બે જ લીધી, પોતાના સ્વરૂપે હોવાપણું અને પર રૂપે નહીં હોવાપણું, એટલે ફક્ત હોવાની વાત લીધી, અસ્તિત્વ ગુણની વાત લીધી. પણ એ પ્રકારે બીજા બધા ગુણની વાત એ જ રીતે લઈ શકાય, અને એને અસ્થિ નાસ્તિ કરીને અહીંયા લીધું છે એ રીતે બધી જ વાત એવી રીતે લેવામાં આવે આત્મા સંબંધીની. તો એ વાત મૂળ જે છે તે સત્ય છે એની અપેક્ષા રાખીને, એટલે મૂળ સત્યને રાખીને, એમાં અસત્યને ભેળવ્યા વિના, એટલે તેની અપેક્ષા રાખીને પ્રમાણ દ્વારા જાણેલા પદાર્થના એક દેશનો, પ્રમાણ દ્વારા જાણેલ જે છે તેમાં શું આવે કે બધા જ નયથી જાણવામાં આવ્યું એટલે પ્રમાણ નય. એટલે આ જે આત્માનું સ્વરૂપ જે છે તે પ્રમાણ દ્વારા જાણ્યું એટલે જે છે તે બધું સત્ય છે, અને એમાંથી પછી એક દેશ એટલે એક પડખાને વિષય કરવામાં આવે તો એ સમ્યક એકાંત થાય, એ સમ્યક એકાંત થાય. એક જ પડખું લીધું એટલે એકાંત થયું, પણ સત્ય છે એમાં, એમાં સત્ય છે એટલે એ સમ્યક. એક જ નયથી વિચાર કર્યો, એક જ દ્રષ્ટિકોણથી વિચાર કરવામાં આવ્યો છે, બીજા દ્રષ્ટિકોણને ગૌણ કર્યો છે. બીજા દ્રષ્ટિકોણને મેળવવામાં આવે, બધા દ્રષ્ટિકોણને ભેગા કરીએ ત્યારે એ જ્ઞાન થાય છે, તે પ્રમાણ જ્ઞાન થાય છે, એટલે પરમ સત્ય જ છે વાત. તો પણ એમાંથી એક નયને લેવામાં આવે તો એમ કહેવાય કે આ એકાંતે લીધું, પણ એકાંતે લીધો છતાં પણ એ સાચો છે ને, એકાંત અપેક્ષાએ તો સાચો ને, એક અપેક્ષાએ તો સાચો છે ને, તો એને સમ્યક એકાંત કહેવાય. એક અપેક્ષાએ પણ ખોટો હોય તો એ મિથ્યા એકાંત થયો. એક અપેક્ષા એ તો સાચો છે ને, એ નહીં એક એક નહીં થી આપણે જે કંઈ કથન કરીએ એ એક અપેક્ષા એ સાચું છે, બીજી અપેક્ષા એ શું છે એની વાત જવા દઈએ, પણ એક કોઈ એક એક અપેક્ષા એ તો સાચું છે ને. એટલે પ્રમાણ જ્ઞાનનો વિષયમાં એનો એનો ફાળો છે ને. પ્રમાણ જ્ઞાન કરે ત્યારે એ અનેક નહીંથી આપણે જોયું, એક કરતા વધારે નહીંથી આપણે ભેગું કરીને જ્ઞાન કર્યું, એને સાચું સત્ય જ્ઞાન કર્યું, તે પ્રમાણ જ્ઞાન થયું. તે એમાં એ એક નહીંથી જે વાત મૂકવામાં આવી કે આ નહીંથી આમ પણ છે, તો હા એ બરાબર છે, એનું કોન્ટ્રીબ્યુશન છે ને પ્રમાણ જ્ઞાનમાં. એક નયનું પણ એનું પણ કોન્ટ્રીબ્યુશન તો ખરું ને, એટલું એ પણ એક સત્યને તો જણાવે છે ને, સત્યના એક અંશને એક ભાગને જણાવનારું છે ને, એટલે એ એ સમ્યક છે. ભલે એક જ નય છે, એક નયથી કથન કહેવામાં આવ્યું છે, એટલે એકાંત છે. બરાબર, એટલે હવે વાંચશું તો બરાબર સમજમાં આવશે. ફરીથી આપણે જો વાંચી વ્યાખ્યાન કે પોતાના સ્વરૂપે હોવાપણું અને પરરૂપે નહીં હોવાપણું આદિ વગેરે, એ બધી વસ્તુનું જે સ્વરૂપ છે, આત્માનું જેવું સ્વરૂપ છે, તેની અપેક્ષા રાખીને પ્રમાણ દ્વારા જાણેલ પદાર્થના, પ્રમાણ દ્વારા જાણેલ એ પદાર્થના જેટલા અંશ છે એમાંનો એક અંશ લેવાનો. એટલે અહીંયા કહે છે કે એક દેશનો વિષય કરનાર, એક પડખાનો વિષય કરનાર, એક વાતનો વિષય કરનારો જે નય છે તે સમ્યક એકાંત છે. કોઈ વસ્તુના એક ધર્મનો નિશ્ચય કરી તે વસ્તુમાં રહેલા અન્ય ધર્મોનો નિષેધ કરવો તે મિથ્યા એકાંત છે. જો સાથે ને સાથે જ મિથ્યા એકાંત પણ આપી દીધું છે. કોઈ વસ્તુના એક ધર્મનો નિશ્ચય કરી તે વસ્તુમાં રહેલા અન્ય ધર્મોનો નિષેધ કરવો તે મિથ્યા એકાંત છે. આત્માને માનવો બરાબર છે ને પર્યાયને ન માનવી, એ શું થયું? મિથ્યા એકાંત થયું. વેદાંતવાળા આત્માને માને, આત્મા કે આ આત્મા છે, પણ પર્યાયની વાત આવે તો આ પર્યાય નથી માનતા. દ્રવ્યને માને આત્મામાં, આત્મા માને એટલે એ કેવો માને કે દ્રવ્ય છે, પર્યાય નથી. હવે આત્માની અંદર ખરેખર જોવા જઈએ તો એના ધર્મોનો વિચાર કરીએ તો આત્માની અંદર દ્રવ્ય ગુણ પર્યાય, તો એમાંથી દ્રવ્ય છે એ વાત તો સાચી છે, આપણે કહીએ છીએ તો એ પણ કે આ દ્રવ્ય છે. ને પછી આપણે પર્યાયની વાત કરીએ તો ના, પર્યાય નથી. એટલે એક ધર્મને માન્યો એ મિથ્યા એકાંત કર્યું. એક જ ધર્મને માન્યો એટલે મિથ્યા એકાંત કર્યું કે બીજા નથી એમ નિષેધ કર્યો ને. બીજું આત્મામાં બીજું કંઈ છે જ નહીં. કોઈ વસ્તુના એક ધર્મનો નિશ્ચય કરી તે વસ્તુમાં રહેલા અન્ય ધર્મોનો નિષેધ કરવો તે મિથ્યા એકાંત છે. આત્મામાં બીજું કંઈ છે જ નહીં, એકમાત્ર દ્રવ્ય જ છે એમ માનવું તે શું કહેવાય? એ મિથ્યા એકાંત થયું. બરાબર છે. એક વસ્તુના એક ધર્મનો નિશ્ચય કરી તે વસ્તુમાં રહેલા અન્ય ધર્મોનો નિષેધ કરવો, આત્મા છે તો આપણે એમ કહીએ કે આત્મામાં દ્રવ્ય ગુણ પર્યાય છે, આપણે એ પ્રમાણે માનીએ છીએ. તો એમાં એ પણ કહે કે હા આત્મા છે, તો આત્મામાં દ્રવ્ય છે એ સિવાય બીજું કંઈ નથી. આત્મામાં દ્રવ્ય છે એ વાત સાચી છે, એ વાત એકાંત પણ સાચો છે, પણ એના સિવાય બીજા બધાનો નિષેધ કરી નાખ્યો, બીજું કંઈ નથી, એ મિથ્યા એકાંત. એક જ આત્મામાં દ્રવ્ય જ છે, બીજું કંઈ જ નથી એમ જ કહી દીધું તો એ મિથ્યા એકાંત થયો. એટલે બીજું કંઈ નથી એમ એમ પણ ન બોલવામાં આવે અને જે વાક્ય છે એની અંદર જ લગાડી દેવામાં આવે તો એમ થઈ જાય કે આત્મામાં દ્રવ્ય જ છે, એટલે એમાં આવી ગયું કે બીજું નથી, દ્રવ્ય જ છે કહી દીધું તો એ એકાંત થયું, અને એ એકાંત કેવો કહેવાય? મિથ્યા. પણ જો એની જગ્યાએ આત્મામાં આત્મા એટલે દ્રવ્ય છે એમ કહેતા હોઈએ ત્યાં સુધી બરાબર, પણ આત્મા એટલે દ્રવ્ય જ એ જ મૂકો તો એ એકાંત થયું અને એ મિથ્યા એકાંત થઈ જાય. પણ આત્મા એટલે દ્રવ્ય, પછી આત્મા એટલે પછી એની પાછળ અવકાશ રહે છે કે આત્મા એટલે પછી પર્યાય ગુણ બધું આવવાનું રહે છે, પણ ત્યાં જ મૂકી દઈએ તો શું થાય? એ એકાંત કરી દઈએ તો મિથ્યા. જ મૂકીને સામાન્ય રીતે એકાંત કરવામાં આવે, જ એ જકાર દ્વારા જે એકાંત થાય છે પ્રવચન સારમાં છે, એને કથનચિત લગાડવામાં આવે તો એ જકાર દ્વારા થતા એકાંત અને અસત્ય જે છે એનો નાશ થાય છે. એટલે મૂળ વાત જે અનેકાંતની એમાં જે લીધી છે પ્રવચન સારમાં, એ બહુ સુંદર રીતે લીધી છે કે એ કથનચિત દ્વારા એ રામબાણ એનો ઉપાય છે કે જે જકાર દ્વારા થતા એકાંતનો નાશ કરે છે, એવું વાક્ય છે. જકાર દ્વારા થતા એકાંતનો નાશ કરનારું એ કથનચિત ચાદવાદ જે છે તે રામબાણ એનો ઇલાજ છે. રામનું બાણ નિષ્ફળ જાય જ નહીં, એ રીતે એ જકાર દ્વારા થતા જે એકાંત જે છે એને નાશ કરનારું એ શ્યાદવાદ એટલે કથનચિત છે, એ રીતે પ્રવચન સારની ગાથામાં લેવામાં આવ્યું છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ. આજે આપણે પ્રશ્ન નથી લેવાના, આપણે થોડો આગળ વધારે વિસ્તાર કરીએ ત્યાર પછીથી પ્રશ્ન લઈશું. પ્રશ્ન વિચારી રાખજો, છતાં પણ કોઈ ખાસ પ્રશ્ન હોય આજે ને આજે કરવો હોય તો કરો પ્રશ્ન. કોઈ પ્રશ્ન છે તો જય જીનેન્દ્ર.